જીવનનું અંતિમ લક્ષ્ય કયું હોઈ શકે? સામાન્ય વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો જીવનનું અંતિમ પરિણામ એટલે મૃત્યુ. પણ મૃત્યુ પહેલા જેને સાધી લેવામાં આવે એનું નામ લક્ષ્ય, ધ્યેય. જે ધ્યેય છે એટલે સામાન્ય વ્યવહારિક જીવનમાં એમ હોય કે નોકરી કરી લેવી, મકાન બનાવી લેવું, આવા નાના નાના ખુલ્લુક ધ્યેય. પણ એ ભૌતિક છે, જગતના સ્થૂળ સાધનોના લક્ષ્ય છે. પણ વાસ્તવિકે જોઈએ તો માનવ જીવનનું એસન્સ છે ને કહેવાય, સાર નિચોડ એ આત્મા છે. બીજું બધું જ ગૌણ છે, બધું જ ગૌણ છે. જો માણસ પોતે સમજે ને વિચારે તો સર્વશ્રેષ્ઠ લક્ષ્ય અને જીવનનું પરમ લક્ષ્ય, જીવનનું પરમ લક્ષ્ય એટલે આત્મદર્શન, જેને સ્વદર્શન થયું, સ્વસ્વરૂપને જેને જે પામ્યો ને ઓળખ્યો, એટલે સમજવાનું કે એ પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું, જીવન સફળ થયું, કૃતકૃત્ય થઈ ગયો. કૃતકૃત્ય એટલે કરવાનું જે હતું તે પરિપૂર્ણ રીતે થઈ ગયું, એનું નામ કૃતકૃત્ય. તો ગુરુ મહારાજ આપણને પોતાના શ્રીમુખથી છેલ્લે કે એક રસ થઈને રહ્યા ત્યાં તો વાણી સમી ને વિચાર ગયા. વિચારો પણ સ્તબ્ધ થઈ જાય, વાણી પણ સ્તબ્ધ થઈ જાય, એ અવસ્થા આવીને માણસ એકદમ સ્તબ્ધ થઈ જાય. ક્યાં તો કંઈક પરમ આશ્ચર્ય હોય અને ક્યાં તો કોઈક આઘાત હોય તો એકદમ સ્તબ્ધ થઈ જાય. આ શું નથી, ઘણી વાર બહુ મોટું ઇનામ પાક્યું હોય અને નામ અને સાંભળતાની સાથે જ પૂરો થઈ જાય, એનું જીવન ત્યાં ગાડી સમાપ્ત થઈ જાય, હાર્ટ એટેક. કારણ જગતના ભૌતિક લક્ષ્યાંકો છે ધ્યેય, પણ એ પહોંચવા ત્યાં પહોંચે છે ત્યારે એની શરીરની ક્ષમતા નથી, એની પોતાની માનસિક ક્ષમતા નથી કે એ લક્ષ્યને એ જીરવી શકે. એવો ભયંકર આમ એ આવે ધક્કો કે આંચકો, માણસ ગબડી ન પડે અને પોતાની જાતને સંભાળી રાખે તો બરાબર છે. એ અતિ કઠિન હોય અને એમાંય સંભાળી રાખે તો જ એ પોતે પોતાના જીવનને લક્ષ્ય પામી શકે. પરંતુ ધ્યેય સુધી પહોંચવા માટે માણસ અથાગ પ્રયત્ન કરવો પડતો હોય અને એમાં ક્યારેક નિષ્ફળ પણ જાય, પહોંચી પણ ન શકે. એમ વૈજ્ઞાનિકો નથી પહોંચી શકતા. તે આત્મ એક લક્ષ્ય છે અને આત્મના માર્ગે, આત્મલક્ષના માર્ગે જતા જતા અનેક વિઘ્નો રસ્તાની અંદર અડચણો આવ્યા જ કરે, આવ્યા જ કરે. એના માટે આપણા ચિંતકોએ કહ્યું, શ્રેયાંસી બહુ વિજ્ઞાન, જે કલ્યાણકારી હોય ને એમાં અનેક વિઘ્નો સામે અથડાયા જ કરે, અથડાયા જ કરે, સતત અથડાયા, જેમાં પરમ કલ્યાણ આપણું હોય. એ પરમ કલ્યાણની સામે જવાનું છે, એની વચ્ચે આવનારા અવરોધોને આપણે ક્યાં તો પાર ઉતરવાના, ક્યાં તો એની સાથે જજુમી લેવું પડે. તો એમ અહીંયા વાણી સમી અને વિચાર ગયા બહુ ઊંચી અવસ્થા છે, ઊંચી અવસ્થા. એ વાણીમાં મૌન થવું એટલે મનનું મૌન, વાણીનું મૌન. વાણી બંધ થઈ ગઈ એટલે એનો અર્થ કે મૌન, પણ મનના વિચારોનું પણ મૌન થઈ જવું, બિલકુલ સ્તબ્ધતા, નિરવતા. લૌકિક બાહ્ય નિરવતા તો આપણે ઘણી વાર અનુભવતા હોઈશું, કોઈ અવાજ ના સંભળાતો હોય, બિલકુલ એ નિરવતા જે આપણે બહાર બાહ્ય અનુભવીએ છીએ, એ નિરવતાને આંતરિક લક્ષ્ય આપવાનો, આંતરિક માર્ગે અંદર પ્રાપ્ત કરવાની. જે બોલીએ છીએ વાણી પણ સમી જાય, અને મનની જે પ્રવૃત્તિ છે વિચારો, મનની વાણી પણ સમી જાય, બંને સમે, ત્યારે જ આપણું આંતરિક જીવન નીરવ બને. નીરવ એટલે અવાજ વગરનું, શાંત, શાંત, પરમ શાંત. તો પરમ શાંત એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વાણી અને વિચાર બંને જ સ્થગિત થઈ જાય, ન હલી શકે, ન ચાલી શકે. જાણે ચિત્ર દોરીને મૂકેલું હોય, વાણી પણ એ વિચાર સ્તબ્ધ થવા સહેલું છે. આ મન જાગે ત્યાંથી સુતા સુધી સહેજે વિચાર વગર નવરું બેસે જ ખરું ક્યારે? સતત સતત થાકતું નથી, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ એની શૃંખલા, એની સાતત્ય, વૈચારિક સાતત્ય એટલું બધું છે કે માણસ જીવનભર થાકે નહીં, અને વૈચારિક શૃંખલા કોઈ દિવસ ખૂટે, વિચારો ખૂટે નહીં, અને વિચારોથી માણસ થાકે પણ નહીં. એટલા બધા, એટલી બધી વિચારોની ભૂતાવળ દરેક માણસના માનસમાં, મનમાં ભરેલી પડી છે ભૂતાવળ. હા, એને શાંતિથી બેસવા જ ના દે, શાંતિથી ટકવા જ ના દે, કઈક ને કઈક. ત્યારે માણસ આટલો બધો સતત પ્રયત્નશીલ પુરુષાર્થી રહે છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ. તો જેમ આપણે કોઈ કાર્ય લઈને બેસીએ અને ખૂબ મહેનત કરીને કરીએ તો પૂરું થઈ જાય છે, હાશ ચલો પૂરું થઈ જાય, બરાબર છે. આપણે હાશકારો પણ અનુભવીએ છીએ કે કામ આપણું સફળ, પણ મન તરફ જાવ જોઈએ. કોઈ દિવસ હાશકારો એને અનુભવ્યો? કોઈ દિવસ એના કાર્યો પૂરા થયા ખરા? એ પણ થંભ્યું. આ જીવન જાગતા હોઈએ ત્યાં સુધી, જીવતા હોઈએ ત્યાં સુધી. તો વાણી અને વિચાર બંને માણસના જીવનની અંદર વણથંભ્યા, સતત વહ્યા જ કરતા હોય, વહ્યા જ કરતા હોય. જેમ નદી એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બધા જ પાણી એના દરિયામાં ઠાલવ્યા જ કરે, ઠાલવ્યા જ કરે. એમ માણસના મનની અંદર વિચારો પ્રવાહિત થયા જ કરે સતત. તો વાણીને વિચાર સમવા, શાંત થવા, તો એને માટે ગુરુ મહારાજ સુખસાગર મહારાજ આપણને કહે છે, જે પોતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરું, આપે સુખસાગર થયા, જો નહીં પોતે છે, સ્વયં સુખનો ભંડાર બની જાય અગાધ. જેમ સાગર ને કોઈ કિનારો નહીં, કોઈ ઉડાય નહીં, અથા એમ સ્વયં સુખનો ભંડાર બની જાય. ત્યારે જ્યારે આત્મ પ્રાપ્તિ, આત્માની અનુભૂતિ થઈ જાય, આપે સુખ સાગર. બહુ ગહન વિષય છે. અંતે છતાં એટલો જ રુચિકર ને આનંદ આપવા વાળો આ પદનો જે વિષય છે એટલો બધો સુંદર છે કે જે કોઈ સદગુરુ સમસ્યા સમજી ગયા, ગુરુ મહારાજની એમણે બતાવેલી જે વાત છે, જે ઉપદેશ છે, એ રહસ્ય, એ ઉપદેશના રહસ્યને જે સમજી લે છે સ્થિરતાપૂર્વક, એને જ આ બધું પ્રાપ્ત થાય. માણસ તરીકે જન્મીએ છીએ અને મનુષ્યના સમાજમાં જીવીએ છીએ ખરા, વાઇલ્ડ લાઈફમાં જોજો, ટોળાના ટોળા, કૂતરા હોય, શિયાળવા હોય, રોજ હોય, જીબરા હોય, બધા ટોળા ટોળા ભેંસો ને નાશ ભાગ કરતા જ હોય. એમ જન્મીએ મનુષ્યની માફક ખરા, પણ સમાજમાં રહીએ ત્યારે ટોળાની માફક ભાગા ભાગ કરતા આવીએ છીએ. કેમ કે આ જંગલમાં રહેવાનું છે, કોઈ દિશા નથી, કોઈ લક્ષ નથી, કોઈ ધ્યેય નથી. દખડ્યા કરો, ભટક્યા કરો, જ્યાં મળ્યું ત્યાં ખાધા કરો, રાત પડી ત્યાં સુઈ જાઓ. એ પશુ વૃત્તિ માણસ જન્મ્યા છે માણસ તરીકે, પણ વૃત્તિઓ બધી પાશવી પડે અજ્ઞાન અવસ્થા. તો જ્યાં સુધી આપણી વાણી અને આપણા મનના વિચારો આપણને સ્થિર ન થવા દે ત્યાં સુધી આપણે દુખી અને અશાંતના અશાંત. એટલે સુખસાગર મહારાજ કે છે, અવધૂત યોગીરાજ, કે જ્યારે પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત થાય તે વખતે માણસ એકદમ શાંત થઈ જાય, એનો કોઈ વ્યવહાર જ ના હોય, કોઈ પણ વ્યવહાર ના હોય, એનો કોઈ વિચાર જ ના હોય, શૂન્યતા. વિચાર શૂન્યતા એક ઊંચામાં ઊંચી અવસ્થા પણ ખરી, અને લૌકિક ભૌતિક વિચાર શૂન્યતા એટલે મૂર્ખતા, માણસ બેસોમ થઈ જાય. પણ વાણી અને વિચાર સમન થઈ જવું એટલે સમજણપૂર્વક, મૂર્ખતા વાળું, મૂર્ખતા વાળું નહીં, સમજણ પૂર્વક વિચારો સમય કહેવાય. આપણે જુઓ શાસ્ત્ર ગ્રંથોમાં નાનપણથી સંસ્કાર આપવામાં આવે ધર્મના, ઘણી બધી વાતો સાંભળીએ, મંદિરે જઈએ, ભજન કરીએ, પ્રસાદ લઈએ, પાઠ કરીએ, ધ્યાન કરીએ, જપ કરીએ, સત્સંગ કરીએ, સારી વાતો સાંભળીએ, એમ કરતા કરતા એટલી બધી સમજ શક્તિ પરિપક્વ થઈ, ઓહો આટલું બધું સરસ છે, પણ આ બધામાંથી પસાર થયા ત્યારે આ સ્થિતિ, આ વિચારો, આ વાત પ્રાપ્ત થઈ. હવે આટલા બધામાંથી પસાર થયા પછી એમ કે વિચાર શૂન્ય થઈ જાઓ, વાણીનું મૌન કરી લો, તો આ તો નાની બાલ્યાવસ્થામાં હતા ત્યારે હતા જ ને, આટલા બધા સમયને બગાડવાની જરૂર ક્યાં હતી? તો એ જે અવસ્થા કદાચ માણસની અણસમજની અવસ્થા, પણ બધું જ સમજ્યા પછી, પરિપક્વતા આવ્યા પછી ફરી પાછી એ સ્થિતિમાં સમજણપૂર્વક જવું, પેલી તો જડતા છે જ, બાળક છે, અણસમજું છે એમ કે, પણ આ બધી પ્રક્રિયા, જ્ઞાન મેળવવું, બધું જે કરવું, વાંચવું, ધ્યાન કરવું, વેદ ઉપનિષદ બધા, પછી પાછું આપણે જ્યાં હતા જન્મતી વખતે આપણામાં ક્યાં વિચારો હતા, ક્યાં વાણી હતી, અબુધ એક બાળક હોય એ અવસ્થા તો હતી, તો પછી ફરી આ બધું કે નહીં, જે વચ્ચેના ગાળાની અંદર આજે જીવન જીવ્યા, જે વ્યવહાર થયો, એની અંદર જે સુખી દુઃખી થયા એ અનુભવ તો કરી લીધો, પછી એમ થાય કે જીવનનું લક્ષ્ય કેવું કેવું હોવું જોઈએ, કે નાના બાળક જેવું નિર્દોષ, પછી લક્ષ્ય આપણને ખ્યાલમાં આવે છે કે નાના બાળક હતા ત્યારે કેવું સારું હતું, કેવા આનંદથી રમતા હતા, કોઈ ચિંતા નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ બીજું કામ નહીં, માત્ર આનંદ, રમ્યા જ કરો, રમ્યા જ કરો, જોઈએ છે ને આપણે, કશું નહીં. તો એ સ્થિતિ, તો એ સ્થિતિ તો બાળકોની બહુ મજાની હોય છે, જેને કહેવાય કે મુક્ત અવસ્થા. તો એ મુક્ત અવસ્થા આપણે આપણા જીવનમાં એક વાર અનુભવેલી છે, આપણને ખબર છે કે આ અવસ્થા નાના બાળક જેવી હોય, ત્યાં તો વાણી સમીને વિચાર ગયા. તો એક વાર અનુભવાયેલું છે તો ફરી જીવનમાં પ્રાપ્ત કેમ ના થાય? અત્યાર સુધી તો આપણા જીવનને આ વ્યવહારમાં ઢોળી નાખ્યું, કીચડ કરી નાખ્યું, કીચડને ખૂંદી નાખ્યું, પણ ના હવે આ કીચડમાંથી બહાર નીકળવું છે તો શું કરવાનું? એક વાર જીવનમાં અનુભવ થયેલો છે એ ફરીથી લાવવું છે, નિર્દોષતા, કોઈ પાપ નહીં, કોઈ છળકપટ નહીં, કોઈ વ્યવહાર, એ અણસમજની એ સ્થિતિ હતી, પણ સમજપૂર્વકની જીવન મુક્ત અવસ્થા, દશા, જીવન મુક્ત દશા જીવીએ, વ્યવહાર બધો કરીએ, બધાની વચ્ચે રહીએ, પણ તે છતાંય આપણે આપણી સમજણથી બિલકુલ સ્વસ્થ હોઈએ, કોઈ પણ પ્રકારનો ધક્કો આપણને અડે પણ એ કશું અસર ન કરી શકે. ધક્કા અડવાના તો ખરા જ, ઘર લઈને સંસાર લઈને બેઠા છીએ, અનેક પ્રકારના ધક્કા આવવાના, પણ તે વખતે ધીરજ પૂર્વક સ્થિરતા રાખીને એમાં સહેજ પણ ડગવું નહીં. તમે એવી રીતે ઝંઝાવાતો આવવા દો ને, ગમે એટલી વરસાદથી ઝાપોટો આવવા દો, હું સમજુ છું જીવન શું છે, એમ કરીને એવી વ્યવહારની કોઈ પણ ઝંઝાવાત કે ઝાપટ આવે છતાં એની અંદર અડગ રહે. અડગ રહેવાની સ્થિતિ કેમ, કેવી રીતે? ગમે એટલો પ્રયાસ કરીશું તો આ જીવન આજ સવારનું ચિંતન છે, ગમે એટલો પ્રયત્ન કરીશું તો આ જીવન તો રહેવાનું નથી. અને જીવનમાં ગમે એટલું બધું કર્યું હશે તો એ કઈ ટકવાનું નથી, કશું નથી. જ્યાં આપણે છીએ આપણા સુધી છે, અને આપણું આ જીવન સમાપ્ત થઈ ગયું, એની સાથે બધું ત્યાં પૂરું થઈ ગયું. ગમે એટલું કમાઈને એકઠું કર્યું છે ને તો બીજા બધા જ વેચી લેવાના, અને તો પરંપરા ચાલી આવી. તો જીવનને માટે જો આટલું બધું કરતા હોઈએ છતાં પછી કશું જ નહીં રહેવાનું, અને 5-50 વર્ષ પછી કોણ ઓળખે છે ને એની એની રાખવડીની કણી ક્યાં છે, કોને ખબર પડવાની? તો આ જ સ્થિતિ છે દરેકની. તો ભાઈ શા માટે આવા જીવન જીવવા? શાંતિ સાત્વિકતા ન સંભાળેલી, ગમે એટલું કરીશું ને છતાંય અંતે સ્થિતિ તો સમાપ્તિની અવસ્થા છે, કશું જ બચવાનું નથી, કશું જ રહેવાનું, નામ શેષ પણ નથી રહેવાનું. કદાચ કોઈ પેઢીઓ વાળા કઈ ભૂલે ચૂકે, 7મી-8મી પેઢી યાદ કરે તો સમાપ્ત, પૂરું થઈ ગયું. જો અસ્તિત્વ જ નથી રહેવાનું તો એના માટે આટલા બધા ઘાંઘા ક્યાં થવા? શાંતિથી હા, વર્તમાનની અંદર જે કંઈ છે એ બધું કરીએ છીએ, આપણી ફરજ છે. ભૂતકાળ તમારી પાસે ખૂબ છે લાંબો પડો, ભવિષ્ય છે એની ખબર નથી, અને વર્તમાન તો બિલકુલ ટૂંકો છે, બિલકુલ ઓછામાં ઓછો વર્તમાન છે. તમે બોલવા જાઓ છો એની સાથે તમારું વર્તમાન તરત ભૂતકાળ થઈ જાય છે. તમારી પાસે વર્તમાન કેટલો? એક આટલો છે, જે તમારી સમક્ષ છે તે જ. આજે સત્સંગ થઈ ગયો, ભૂતકાળ થઈ ગયો, તો વર્તમાન તમારી પાસે રહ્યો ક્યાં અને કેટલો રહેવાનો? ભૂતકાળ તો લાંબી ભૂતાવળની વણઝાર છે, 5-25-50 વર્ષ. તો આ આખી સ્થિતિ આપણા અસ્તિત્વ પૂરતી જ હોય છે, પછી આખી સમાપ્ત જ થઈ જવાની હોય છે. શા માટે કાળા ધોળા કરવા, ખોટા કામ કરવા? સરળતાથી ઈશ્વરે મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે અને એને જીવી જીવી લઈએ. રીતે વ્યવહારમાં જરૂર પડે બધું, પણ એટલી સમજણ અંદર બનેલી રહેવી જોઈએ. અને અંદર જે સમજણ બનેલી રહે ને, એનું નામ જ વાણી, સમી ને વિચાર. કોઈ પણ ખોટું કર્મ નથી. તમે એટલા ખોટા કર્મ કરીશું તો કે આપણે આપણી જાતને આપણે પકડી રાખી શકવાના નથી જ, છૂટી જવાના છે. તો એવા કર્મ કરીને છૂટવું, એના કરતા શાંતિ. કારણ વર્તમાનની અંદર તમે એટલા બધા ઉધામાં મારતા, એટલા બધા દુઃખીઓ, એટલો અજંપો હોય, જીવાય નહીં, ખવાય નહીં, ઊંઘાય નહીં, સહન ના. તો પછી એવા પ્રકારના જીવનને કરવાનું શું કે જે એકવાર સમાપ્ત થઈ ગયા પછી ક્યારે ફરી અસ્તિત્વમાં આવી શકવાનું જ નથી, જવાનું નિશ્ચિત જ છે. તો શા માટે આવા ખોટા કર્મ કરો? શાંતિથી આપણો વ્યવહાર ચાલતો એટલું લઈ, નિરાંતે આપણા આપણા સ્વસ્વરૂપને વાણી, સમી ને વિચાર ગયા, આપે સુખ સાગર થયા, બસ એ જ આપણું સ્વરૂપ. અને આપણા સ્વરૂપની સાથે જીવવું હોય આ ચિંતન કરવું કે વ્યવહાર ગમે એટલો કરીશું, કરી કરી કરીને 5-50-70-80 વર્ષ પછી ધૂળે જ શોધી નહીં જડે. થોડા દાડા રડીને બધા શાંતિ જશે, ફરી પાછા ઉજાણીઓ કરવા માંડશે. એક પેઢી બે કે પેઢી યાદ કરશે, પછી એને ભૂલી. તો એવી અવસ્થા આપણા જીવનની હોય જેમાં આપણે આપણા જીવનને મહારાષ્ટ્રીએ જે દિશા બતાવી એ તરફ આપણા જીવનને જન્મ્યા છે માનવ તરીકે, જીવતા પણ માનવ તરીકે આવડવું, સદાચારપૂર્વક જે આપણો વ્યવહાર આપણને નભાવી શકતો હોય સુખેથી શાંતિથી, એટલા પૂરતો જ રાખવાનો. અતિ કરીને ગમે એટલી નોટોના મોટા રૂમના રૂમ ભર્યા હોય, અબજો રૂપિયાના જોયા છે આ બધા જે ભેગા કરે, જુઓ 30 કરોડના 1300 કરોડ 1000 કરોડ થઈ જાય, કેટલું મોટું ગોડાઉન છે. એ શું કરવાનું? જે કઈ કાળા ધોળા કરીને ભેગું કર્યું, કાલે ઉઠીને એટેક આવી ગયો, કોઈ અકસ્માત થઈ ગયો, સમાપ્ત થઈ ગયો, પૂરું થઈ ગયું, એ ઢગલા કરવાના શું? જીવતા તો ન જ આવડ્યું, અને અત્યારે જે જીવતા હશે એને અંદરથી કેટલું હશે? સરકાર શું કહેશે? પ્રજા શું કહેશે? ક્યારે એમનો છીનવાઈ જશે પ્રધાન પદું? આટલા બધા કોળા, બધી રીતની ઉપાધિ ભેગું કરીને. એટલે ભેગું તો કર્યું પણ માણસ તરીકે જીવી ના શક્યો. એટલા માટે કહ્યું કે વ્યવહારને સમજણપૂર્વકનો આપણી જરૂરિયાત પૂરતો રાખી, ભલે રાજ રચીલું જે કે બધું લાવો, કરો, ખાઓ, પીઓ, આનંદ કરો, છોકરાને આપો, પણ એ સુખી થાય એટલે, પણ પછી એથી વધારાનું. લક્ષ વિહીન, ધ્યેય વિહીન લક્ષ્મી પતન જ કરાવડાવે. ઊંચી 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 વધતી ગઈ પછી નીચે જ પાડે, કમાનારને જ પાડે, ક્યાં તો શેર બજારમાં જાય, બધું ગુમાવી બેન, પછી આપઘાત વગરનો વારો આવે. આ છે આપણા વ્યવહારને, આપણા જીવનને વાણી, સમી ને વિચાર ગયા, બસ આપણે જે કઈ ચિંતન કરતા આવીએ, જે આપણી ફરજો બધી જ ફરજો પૂરી કરીએ, પણ એમાં આપણું અહિત ન થાય, આપણી આત્મશાંતિ એ વિક્ષિપ્ત ન થાય અને આપણે આપણા સ્વરૂપને ન ભૂલીએ. બસ આપે સુખ સાગર. આપણે આપણી જાતે શાંતિથી જીવાય, સમજણ પૂર્વક નું જીવાય, સદાચાર પૂર્વક નું, દુર્ગતિ ન થાય. માણસ તરીકે જીવતા ના આવડે, જીવતે જીવતા દુર્ગતિ, પણ સમજણ પૂર્વક નું જીવીએ એનું નામ જીવન મુક્તિ નો આનંદ છે. એ જીવન મુક્તિ નો આનંદ મહારાજ બતાવી રહ્યા છે. જય મહારાજ.